એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આપણામાંથી ઘણા લોકોની કારકિર્દીમાં વારંવાર આવતો હોય છે, નવી ભૂમિકામાં શરૂઆતના દિવસો.
હા, નમસ્કાર.
અને આ માટે આપણે માઇકલ વોટકિન્સના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ ફર્સ્ટ 90 ડેઝ એટલે કે પ્રથમ 90 દિવસની ચર્ચા કરીશું.
નમસ્કાર. અને આ વિષય આજે ખરેખર આમ જુઓ તો ખૂબ જ મહત્ત્વનો છે. આજકાલ કરિયરમાં બદલાવ, પ્રમોશન, નવી નોકરી કે પછી કોઈ મોટા પ્રોજેક્ટની જવાબદારી, આ બધું કેટલું સામાન્ય છે, ખરું ને?
હા, બહુ જ સામાન્ય.
પણ જેટલું સામાન્ય છે એટલું જ શું કહેવાય, પડકારજનક પણ છે. વોટકિન્સનું પુસ્તક એ વાત પર પ્રકાશ પાડે છે કે શા માટે આ શરૂઆતના 3 મહિના એટલે કે 90 દિવસ તમારી લાંબા ગાળાની સફળતા કે નિષ્ફળતા માટે પાયારૂપ બની શકે છે.
બરાબર કહ્યું. ઘણીવાર આપણે એમ વિચારીએ કે નવી જગ્યાએ જઈને બસ મહેનત કરવાની છે, પણ આ પુસ્તક કહે છે કે માત્ર મહેનત પૂરતી નથી, થોડું સ્માર્ટ વર્ક એ જરૂરી છે.
બિલકુલ.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે નવી ભૂમિકામાં સંક્રમણ શા માટે આટલું મુશ્કેલ હોય છે, અને વોટકિન્સ આ પડકારને પહોંચી વળવા માટે કયો નક્કર અને વ્યવહારુ રસ્તો સૂચવે છે. ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. શરૂઆત લેખક માઇકલ વોટકિન્સના પરિચયથી કરીએ. તેઓ નેતૃત્વ અને સંસ્થાકીય પરિવર્તન ક્ષેત્રે અને ખાસ કરીને આવા વ્યાવસાયિક સંક્રમણોમાં એકદમ નિષ્ણાત ગણાય છે. એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર એકેડેમિક સંશોધક નથી, પણ વાસ્તવિક દુનિયાનો એટલે કે પ્રેક્ટિકલ બહોળો અનુભવ પણ ધરાવે છે.
હા, એટલે માત્ર થિયરી નહીં, પ્રેક્ટિકલ નોલેજ પણ. તેઓ સ્વિટ્ઝર્લેન્ડની પેલી પ્રખ્યાત IMD બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર છે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવી સંસ્થાઓમાં પણ ભણાવી ચૂક્યા છે.
બરાબર.
પણ સાથે સાથે જે તમે કહ્યું એમ પ્રેક્ટિકલ અનુભવ, તેઓ જેનેસિસ એડવાઇઝર્સ નામની કન્સલ્ટન્સી ફર્મના સહસ્થાપક પણ છે, અને એમની ફર્મે તો દુનિયાભરની મોટી કંપનીઓના સેંકડો ટોચના અધિકારીઓને આવા સંક્રમણોમાં મદદ કરી છે.
અને આ જ મિશ્રણ છે ને, શૈક્ષણિક જ્ઞાન અને વાસ્તવિક અનુભવ, એ જ એમના દૃષ્ટિકોણને વિશિષ્ટ બનાવે છે. એમણે નેતૃત્વ સંક્રમણને માત્ર કોઈ સોફ્ટ સ્કિલ કે પછી નસીબની રમત ગણવાને બદલે તેને એક વ્યવસ્થિત, શીખી શકાય તેવી અને આ માળખાગત શાખા તરીકે સ્થાપિત કરી છે. એટલે એમની સલાહ માત્ર થિયરી નથી, હજારો લોકોના અનુભવોનો નિચોડ છે.
ખૂબ જ રસપ્રદ. તો હવે આવીએ પુસ્તકના મૂળ વિચાર પર. પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? શું કહે છે આ ફર્સ્ટ 90 ડેઝ?
જુઓ, પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ નવી ભૂમિકામાં, ભલે તે પ્રમોશનથી મળી હોય કે નવી નોકરી હોય, પ્રથમ 90 દિવસ તમારી સફળતા માટે અસાધારણ રીતે મહત્વપૂર્ણ છે.
અચ્છા.
આ સમયગાળો એક વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી જેવો છે, તકોનો ભંડાર, પણ સાથે સાથે વિન્ડો ઓફ વલનરેબિલિટી પણ છે.
એટલે કે નબળાઈઓ પણ એટલી જ, ભૂલો થવાની શક્યતા પણ.
બિલકુલ. તકો ભરપૂર છે, પણ ભૂલો થવાની અને ખોટી શરૂઆત થવાની શક્યતાઓ પણ એટલી જ રહેલી છે.
અને વોટકિન્સ ખાસ બાર મૂકે છે કે આ સમયગાળાને નસીબ પર છોડી દેવો ને, એ સૌથી મોટી ભૂલ છે. તેઓ એક બ્રેક ઇવન પોઈન્ટના ખ્યાલ વિશે વાત કરે છે.
હા, એ બહુ મહત્વનો કન્સેપ્ટ છે.
એટલે કે એક ક્ષણ જ્યારે તમે સંસ્થા પાસેથી જેટલું મૂલ્ય લો છો, પગાર, રિસોર્સિસ વગેરે, તેના કરતાં વધુ મૂલ્ય તમે સંસ્થાને આપવાનું શરૂ કરો છો.
બરાબર.
પુસ્તકનો મુખ્ય ધ્યેય આ બ્રેક ઇવન પોઈન્ટ સુધી શક્ય તેટલી ઝડપથી અને અસરકારક રીતે પહોંચવામાં મદદ કરવાનો છે.
મૂળભૂત રીતે આ પુસ્તક આપણને પેલી ચિંતા અને અંધાધૂંધીમાંથી બહાર કાઢે છે એમ સમજો, અને એક સ્પષ્ટ માળખું, એક રણનીતિ આપે છે. એ કહે છે કે તમે તમારી નવી ભૂમિકાની શરૂઆતને કંટ્રોલ કરી શકો છો. સફળતા એ માત્ર તકનો ખેલ નથી, પણ યોગ્ય આયોજન અને ક્રિયાઓનું પરિણામ છે.
અને આ કોના માટે છે? શું ફક્ત ટોચના લીડર્સ માટે?
ના ના, એવું બિલકુલ નથી. આ પુસ્તક તો એક્ઝિક્યુટિવ્સ, મેનેજર્સ, ટીમ લીડર્સ, કોઈ પણ વ્યક્તિ જે નવી જવાબદારી સંભાળી રહ્યું છે તે બધા માટે છે.
સરસ. ચાલો હવે પુસ્તકના કેટલાક સૌથી મહત્વના મુદ્દાઓ પર ઊંડા ઉતરીએ. આમ તો આખું પુસ્તક 10 પગલામાં વહેંચાયેલું છે, પણ આપણે એવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે ખરેખર મોટો ફેરફાર લાવી શકે છે. મને પહેલો જ મુદ્દો છે ને, પ્રમોટ યોર સેલ્ફ, એટલે કે માનસિક પરિવર્તન, એ થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. નવી નોકરી મળી ગઈ, પ્રમોશન મળી ગયું, હવે શું પ્રમોટ કરવાનું?
હા, એ સવાલ થાય, પણ અહીં વાત બાહ્ય પ્રમોશનની નથી, આંતરિક માનસિક પ્રમોશનની છે. વોટકિન્સ શું કહે છે ખબર છે? કે મોટાભાગના લોકો છે ને શારીરિક રીતે તો આવી જાય નવી રોલમાં.
હા હા બરાબર.
પણ એમનું મન તો પેલી જૂની ભૂમિકામાં જ રહી ગયું હોય.
જે કુશળતા અને માનસિકતાએ તેમને જૂની ભૂમિકામાં સફળ બનાવ્યા હતા ને,
એ જ અહીં પણ કામ લાગશે એમ માની લે.
બસ એ જ નવી ભૂમિકામાં પણ કામ લાગશે તેવું માની લે છે. અને ત્યાં જ પહેલી અને મોટી ભૂલ થાય છે. તમે ખૂબ સારા ડુઅર હતા, જાતે બધું જ કામ કરવા માહિર હતા, પણ નવી ભૂમિકામાં તમારે મેનેજર કે લીડર બનવાનું છે, કામ સોંપવાનું છે, સ્ટ્રેટેજી બનાવવાની છે. જો તમે હજુ પણ બધું જાતે જ કરવા જશો તો પછી ટીમ શું કરશે અને તમે ઓવરલોડ થઈ જશો. એટલે આ માનસિક બદલાવ લાવવો એ પહેલું અને કદાચ સૌથી અઘરું પગલું છે.
બિલકુલ બિલકુલ સાચી વાત. બીજો મહત્વનો મુદ્દો છે એક્સિલરેટ યોર લર્નિંગ, એટલે કે ઝડપથી શીખવું. હવે નવી જગ્યાએ માહિતીનો તો ધોધ વહેતો હોય, કંપની વિશે, લોકો વિશે, પ્રોડક્ટ્સ, પોલિટિક્સ, બધું જ નવું. વોટકિન્સ આને ફાયર હોઝમાંથી પાણી પીવા જેવું કહે છે.
હા હા, એટલે કે એટલી બધી માહિતી એક સાથે આવે કે શું ગ્રહણ કરવું એ જ સમજાય નહીં.
બરાબર. જો તમે આમ જ અસ્તવ્યસ્ત રીતે માહિતી ભેગી કરતા રહેશો તો ગૂંચવાઈ જશો, કોઈ ફોકસ નહીં રહે.
તો ઉપાય શું? શું વધુ જાણવાનો પ્રયત્ન ન કરવો કે ઓછું જાણવું?
ના, જાણવું તો ખૂબ જરૂરી છે, પણ એક શું કહેવાય, સંરચિત રીતે, પ્લાનિંગ સાથે. વોટકિન્સ કહે છે કે એક લર્નિંગ પ્લાન બનાવો. પહેલા નક્કી કરો કે તમારે શું જાણવાની જરૂર છે. ભૂતકાળ, કંપની અહીં સુધી કેમ પહોંચી, વર્તમાન, હાલના મુખ્ય પડકારો શું છે, અને ભવિષ્ય, આગળ ક્યાં જવાનું છે.
અચ્છા, એટલે પ્રાયોરિટી સેટ કરવાની.
હા, અને પછી એ નક્કી કરો કે કોના પાસેથી આ માહિતી મળશે, કયા પ્રશ્નો પૂછવા. આ રીતે શીખવાથી તમે ઓછા સમયમાં વધુ અગત્યની બાબતો સમજી શકશો. અને હા, માત્ર ડોક્યુમેન્ટ્સ વાંચવા પૂરતા નથી, લોકો સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે, જુદા જુદા લેવલ પર.
આ ખરેખર ઉપયોગી લાગે છે. આપણે ઘણીવાર નવી જગ્યાએ જઈને પહેલા થોડા અઠવાડિયા તો શું ચાલી રહ્યું છે એ સમજવામાં જ કાઢી નાખીએ છે. એક લર્નિંગ પ્લાન આખી પ્રોસેસને વધુ ફોકસ્ડ બનાવી શકે છે. હવે પુસ્તકનો એક ખૂબ જ પ્રખ્યાત કોન્સેપ્ટ છે જેની ઘણી ચર્ચા થાય છે, સ્ટાર્સ મોડલ. આ શું છે અને શા માટે આટલું મહત્વનું ગણાય છે?
તર્ક એ છે કે તમે કોઈ પણ પગલું ભરો, કોઈ સ્ટ્રેટેજી બનાવો, એ પહેલાં તમારે એ સમજવું ખૂબ જરૂરી છે કે તમે ખરેખર કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો.
જેમ ડોક્ટર નિદાન વગર દવા નથી આપતા, એમ
બિલકુલ એ જ રીતે
જેમ ડોક્ટર નિદાન કર્યા વિના દવા નથી આપતા, તેમ નેતાએ પણ પરિસ્થિતિ સમજ્યા વિના વ્યૂહરચના ન બનાવવી જોઈએ. સ્ટાર્સ એ ચાર પ્રકારની મુખ્ય બિઝનેસ પરિસ્થિતિઓનો ટૂંકું નામ છે. STARS.
ઓકે, તો એ શું છે?
S એટલે સ્ટાર્ટઅપ, કંઈક નવું શરૂ કરવું, નવો બિઝનેસ, નવું યુનિટ, નવી ટીમ. અહીં બધું શૂન્યમાંથી સર્જન કરવાનું છે, એટલે તમારે બિલ્ડર બનવું પડે. T એટલે ટર્ન અરાઉન્ડ, કોઈ મુશ્કેલીમાં મુકાયેલા એકમને બચાવવાનું છે. અહીં પરિસ્થિતિ ગંભીર છે એટલે કડક અને ઝડપી નિર્ણયો લેવા પડે, એકદમ ડિસાઇસિવ લીડર જોઈએ.
રાઈટ.
એટલે રીઅલાઇનમેન્ટ, એક એવું યુનિટ જે એક સમયે સફળ હતું પણ હવે પડકારોનો સામનો કરી રહ્યું છે, તેને ફરીથી પાટા પર લાવવાનું છે. અહીં પરિવર્તન લાવવાનું છે, પણ ખૂબ સાચવીને, એક ઉત્પ્રેરક તરીકે કામ કરવાનું છે.
એટલે જે ચાલી રહ્યું છે એને સાવ કાઢી નથી નાખવાનું.
ના. અને છેલ્લું R એટલે સસ્ટેનિંગ સક્સેસ, એક સફળ અને સારું પ્રદર્શન કરી રહેલા યુનિટને સંભાળીને તેને વધુ ઊંચાઈ પર લઈ જવાનું છે. અહીં પડકાર એ છે કે જે સારું ચાલી રહ્યું છે તેને બગાડ્યા વિના સુધારો કરવો.
વાહ, એટલે ચાર અલગ અલગ પરિસ્થિતિઓ: સ્ટાર્ટઅપ, ટર્નઅરાઉન્ડ, રીઅલાઇનમેન્ટ અને સસ્ટેનિંગ સક્સેસ. પણ આ જાણવું શા માટે જરૂરી છે?
કારણ કે દરેક પરિસ્થિતિ માટે અલગ અભિગમ જોઈએ, અલગ નેતૃત્વ શૈલી જોઈએ અને અલગ પ્રાથમિકતાઓ નક્કી કરવી પડે.
અચ્છા.
જો તમે ટર્નઅરાઉન્ડ જેવી ગંભીર પરિસ્થિતિમાં સસ્ટેનિંગ સક્સેસવાળી ધીમી અને સાચવીને ચાલવાની સ્ટ્રેટેજી અપનાવશો તો શું થાય?
તો યુનિટ કદાચ બચે જ નહીં.
બરાબર. અને ઉલટું, જો એક સરસ ચાલતી ટીમમાં જઈને તમે બધું ઉથલપાથલ કરી નાખો, ટર્નઅરાઉન્ડની જેમ, તો જે સારું ચાલી રહ્યું છે એ પણ બગડી જાય. એટલે સ્ટાર્સ તમને તમારી પરિસ્થિતિનું સચોટ નિદાન કરવામાં અને તે મુજબ તમારી વ્યૂહરચના ઘડવામાં મદદ કરે છે. આ ખરેખર પુસ્તકનો પાયાનો સિદ્ધાંત છે, નિદાન પહેલાં સારવાર નહીં.
સાચી વાત, બહુ જ લોજિકલ છે.
બિલકુલ. અને એકવાર તમે પરિસ્થિતિ સમજી લો, પછી આવે છે સિક્યોર અર્લી વિન્સ, એટલે કે શરૂઆતમાં જ કેટલીક નાની પણ મહત્વની સફળતાઓ મેળવવી.
અર્લી વિન્સ એટલે શરૂઆતની જીત, એ શા માટે જરૂરી છે?
કારણ કે એનાથી ગતિ મોમેન્ટમ બને છે, તમારી વિશ્વસનીયતા સ્થાપિત થાય છે અને તમને શું કહેવાય, રાજકીય મૂડી કમાવી આપે છે. ઓર્ગેનાઇઝેશનમાં તમારી વાતનું વજન પડે છે.
એટલે કે માત્ર કામ બતાવવા માટે નહીં, પણ લોકોનો તમારામાં વિશ્વાસ વધારવા માટે અને ભવિષ્યમાં કદાચ મોટા અઘરા ફેરફારો કરવા માટે જરૂરી સમર્થન મેળવવા માટે.
હા, બરાબર સમજ્યા. આ શરૂઆતની જીત એવી હોવી જોઈએ જે દેખીતી હોય, અર્થપૂર્ણ હોય અને તમારા બોસ સહિતના મુખ્ય હિતધારકો માટે મહત્વની હોય. તે દર્શાવે છે કે તમે પરિસ્થિતિને સમજી રહ્યા છો અને પરિણામ લાવી શકો છો. આનાથી લોકોની તમારા પ્રત્યેની ધારણા છે ને, એ પોઝિટિવ બને છે.
આ પછી પુસ્તક બોસ સાથેના સંબંધ પર ખૂબ ભાર મૂકે છે. નેગોશિએટ સક્સેસ. વોટકિન્સ કહે છે કે નવી ભૂમિકામાં તમારો સૌથી મહત્વનો સંબંધ તમારા બોસ સાથેનો હોય છે. આ તો દેખીતું લાગે છે, પણ એમણે આના માટે ખાસ 5 નિર્ણાયક વાતચીતોનું માળખું આપ્યું છે. શું આ વાતચીતો ખરેખર એટલી જરૂરી છે?
અત્યંત જરૂરી. જો ઘણીવાર આપણે ધારી લઈએ છીએ કે બોસ શું ઈચ્છે છે, અથવા બોસ ધારી લે છે કે આપણે શું કરીશું અને કેવી રીતે કરીશું, આ ધારણાઓ એ જ ગેરસમજો ઊભી કરે છે.
હા, એ તો થાય.
આ ગેરસમજો ટાળવા માટે વોટકિન્સ કહે છે કે શરૂઆતમાં જ આ 5 વાતચીતો કરવી અનિવાર્ય છે. 1. પરિસ્થિતિ નિદાન. તમે અને બોસ બંને પરિસ્થિતિ સ્ટાર્સ મુજબ અંગે એક જ પેજ પર છું, બંનેનું નિદાન સરખું છે. 2. અપેક્ષાઓ. ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો શું છે, તમારી પાસેથી શું અપેક્ષા રખાય છે, સફળતા કેવી રીતે મપાશે. 3. શૈલી. બોસ કઈ રીતે વાતચીત કરવાનું પસંદ કરે છે, કેટલી વાર અપડેટ જોઈએ, મીટિંગ્સ કેવી રીતે કરવી. 4. સંસાધનો. લક્ષ્યો પાર પાડવા માટે તમને શું જોઈએ છે, બજેટ, ટીમ, સપોર્ટ વગેરે. 5. વ્યક્તિગત વિકાસ. તમારા પોતાના ડેવલપમેન્ટ માટે બોસ પાસેથી શું અપેક્ષા રાખો છો, ફીડબેક કેવી રીતે અને ક્યારે મળશે.
બાપરે, આ તો બહુ ડિટેલ્ડ છે, પણ લોજિકલ છે.
હા, આ વાતચીતો શરૂઆતમાં જ કરી લેવાથી સંબંધો સ્પષ્ટ અને મજબૂત બને છે. જો આ ન થાય તો પાછળથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વિશ્વાસ તૂટી શકે છે.
સાચી વાત છે, સ્પષ્ટતા એ સંબંધોનો પાયો છે, ખાસ કરીને પ્રોફેશનલ સંબંધોનો. હવે પુસ્તકના અન્ય કેટલાક મુદ્દાઓ પણ છે, જેમ કે સંસ્થાકીય સંરેખણ, એટલે કે સ્ટ્રેટેજી, સ્ટ્રક્ચર અને પ્રોસેસ વચ્ચે તાલમેલ, ટીમનું નિર્માણ અને મૂલ્યાંકન, યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ મૂકવા,
ગઠબંધન બનાવવું, એટલે કે માત્ર તમારી ટીમ જ નહીં પણ આજુબાજુના લોકોનું સમર્થન મેળવવું, અને છેલ્લે પણ બહુ મહત્વનું, સ્વવ્યવસ્થાપન, પોતાની સંભાળ રાખવી.
હા, આ બધા પણ મહત્વના છે, પણ કદાચ એવું કહી શકાય કે શરૂઆતના પાયાના પગલાં, જેમ કે નિદાન, બોસ સાથે વાતચીત, અર્લી વિન્સ, એ બધું બરાબર થાય પછી આ બાબતો પર ધ્યાન આપવાનું આવે.
હા, મોટે ભાગે એવું જ હોય છે. પુસ્તક આ બધા પર પણ વિગતવાર માર્ગદર્શન આપે છે. સાર એ છે કે એકવાર તમારી દિશા સ્પષ્ટ થઈ જાય, પછી તમારે ખાતરી કરવી પડે છે કે તમારી ટીમ, સંસ્થાનું માળખું અને તમારું વ્યાપક નેટવર્ક તમારી સાથે છે. અને સૌથી અગત્યનું, તમે આ બધી પ્રક્રિયાના તણાવમાં ટકી રહેવા માટે તમારી પોતાની ઉર્જા અને માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો છો, કારણ કે આ સંક્રમણ છે ને, એ મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી.
બરાબર કહ્યું, મેરાથોન છે, સ્પ્રિન્ટ નથી. તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે શીખને ટૂંકમાં તારવવી હોય તો તે શું હોઈ શકે, કયા કી ટેકઅવેઝ છે?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે, પ્રથમ 90 દિવસ નિર્ણાયક છે, એને ગંભીરતાથી લો. આ સમયને નસીબ પર ન છોડો, એને વ્યૂહાત્મક રીતે મેનેજ કરો.
બીજો મહત્વનો મુદ્દો મને એ લાગે છે કે વ્યવસ્થિત અભિગમ અપનાવો.
માત્ર તમારી વૃત્તિ, ઇન્સ્ટિંક્ટ કે સખત મહેનત પર આધાર ન રાખો. સફળ સંક્રમણ માટે એક સંરચિત પ્રક્રિયા જેવી વોટકિન્સે સૂચવી છે એ વધુ અસરકારક છે. અને આ ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં નોકરી બદલવાનું પ્રમાણ કદાચ થોડું વધુ છે.
હા, અને કંપની કલ્ચર પણ બહુ જુદા જુદા હોય છે.
બરાબર, ત્યાં અનુકૂલન સાધવા માટે આ બહુ જરૂરી છે.
ત્રીજું, જે આપણે વારંવાર કહ્યું, નિદાન પહેલા સારવાર નહીં. કોઈપણ પગલાં લેતા પહેલા પરિસ્થિતિને સ્ટાર્સ મોડેલ દ્વારા બરાબર સમજો. ખોટું નિદાન તમને ખોટી દિશામાં જ લઈ જશે.
ચોથો સંદેશ કહી શકાય, ગતિ અને સંબંધો તમારી સૌથી મોટી સંપત્તિ છે. શરૂઆતની સફળતા એટલે કે અર્લી વિન્સ મોમેન્ટમ બનાવે છે, અને બોસ, ટીમ અને અન્ય લોકો સાથેના મજબૂત સંબંધો સફળતા માટે અનિવાર્ય છે.
અને પાંચમો, જેને ઘણીવાર આપણે અવગણીએ છીએ, સ્વવ્યવસ્થાપન જરૂરી છે. સંક્રમણ તણાવપૂર્ણ હોઈ શકે છે. બર્નઆઉટ ટાળવા માટે પોતાની શિસ્ત, સ્થિતિસ્થાપકતા અને પોતાની ઊર્જાનું સંચાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો લાંબું નહીં ટકી શકાય.
બિલકુલ, પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. ચાલો એના પર થોડી વાત કરીએ. જેમ કે મને એક વિચાર બહુ ગમ્યો, તમારા સંક્રમણને ઝડપી બનાવવામાં નિષ્ફળ જઈને તમે સફળતા કે નિષ્ફળતાને તક પર છોડી દો છો. કેટલી સીધી અને સચોટ વાત છે.
હા, આ સીધું જ કહે છે કે તમારે પ્રોએક્ટિવ બનવું પડશે, પ્લાનિંગ કરવું પડશે. બીજો એક વિચાર છે, ભૂતકાળમાં તમને સફળ બનાવનાર બાબતો ભવિષ્યમાં પણ સફળ બનાવશે તે માનવું ભૂલ ભરેલું છે.
આ પેલી માનસિક પરિવર્તનની વાત સાથે જોડાયેલું છે, ખરું ને?
બિલકુલ, આ અનુકૂલન સાધવાની અને જૂની માનસિકતા છોડવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. દરેક નવી ભૂમિકા અલગ પડકારો લઈને આવે છે.
અને ત્રીજો, જે મને ખૂબ પ્રેક્ટિકલ લાગ્યો, બ્રેક ઇવન પોઈન્ટ સુધી શક્ય તેટલી ઝડપી પહોંચવાનું લક્ષ્ય રાખો. આ એકદમ ક્લિયર મૂર્ત દેહ આપે છે.
હા, અને તમને ફોકસ્ડ રાખે છે. તે બતાવે છે કે તમારો ઉદ્દેશ માત્ર ટકી રહેવાનું નથી, પણ શક્ય તેટલી જલ્દી વેલ્યુ એડ કરવાનું, યોગદાન આપવાનું શરૂ કરવાનું છે.
સરસ, તો આ બધા સિદ્ધાંતો થયા, પણ વાસ્તવિક જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, આમ રોજબરોજના કામમાં?
મને લાગે છે કે સૌથી પહેલો અને સીધો ઉપયોગ તો એ છે કે કોઈ પણ નવી ભૂમિકા, ભલે તે નાની હોય કે મોટી, પ્રમોશન હોય કે નવી નોકરી શરૂ કરતા પહેલા, થોડું હોમવર્ક કરવું. આ પુસ્તકના આધારે તમે તમારી પોતાની એક રફ 90 દિવસની યોજના બનાવી શકો છો.
જેમ કે
મને લર્નિંગ પ્રાયોરિટી શું હશે, હું મારી પરિસ્થિતિનું સ્ટાર્સ મુજબ શું નિદાન કરું છું, મારા બોસ સાથે મારે કઈ 5 વાતચીતો વહેલી તકે કરવી જરૂરી છે, કઈ શરૂઆતની જીત છે જે હું ટાર્ગેટ કરી શકું, આટલું વિચારો તો પણ ઘણો ફરક પડે.
બરાબર. આ ઉપરાંત જે લોકો ટીમ મેનેજ કરે છે એ લોકો આ પુસ્તકના સિદ્ધાંતોનો ઉપયોગ તેમની ટીમના નવા સભ્યોને ઓનબોર્ડ કરવામાં, એટલે કે તેમને સેટ થવામાં મદદ કરવા માટે કરી શકે છે.
ચોક્કસ. અને HR વિભાગો પણ વધુ અસરકારક ઓનબોર્ડિંગ પ્રોગ્રામ બનાવવા માટે આમાંથી પ્રેરણા લઈ શકે છે, જેથી નવા આવનાર વ્યક્તિ ઝડપથી પ્રોડક્ટિવ બને અને સફળ થાય. લાંબા ગાળે કંપનીને જ ફાયદો છે.
અને કદાચ સૌથી મોટો ફાયદો જે મને દેખાય છે એ માનસિક છે. આ પુસ્તક વાંચ્યા પછી કે આના વિશે જાણ્યા પછી નવી નોકરી કે ભૂમિકા સાથે જે પેલી ચિંતા જોડાયેલી હોય છે ને, એ થોડી ઓછી થાય છે. તમને એવું લાગે છે કે પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં છે અને તમારી પાસે સફળ થવા માટે એક રોડમેપ છે. આ એક ખૂબ જ શક્તિશાળી ભાવના છે, નહીં?
બિલકુલ. ચિંતાને બદલે એક હેતુ અને નિયંત્રણની ભાવના આવે છે. તો અંતે આ ચર્ચામાંથી આપણે શું મુખ્ય શીખ મેળવી? મારા માટે મુખ્ય શીખ એ છે કે નેતૃત્વ સંક્રમણ એ કોઈ રહસ્યમય કળા નથી, પણ એક શીખી શકાય તેવી પદ્ધતિ છે, એક ડિસિપ્લિન છે. યોગ્ય તૈયારી અને સાધનો સાથે કોઈપણ વ્યક્તિ પોતાની સફળતાની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી શકે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આ પુસ્તક પ્રોએક્ટિવ બનવા પર ભાર મૂકે છે. નિષ્ક્રિય રીતે પરિસ્થિતિ આવે તેમ સ્વીકારી લેવાને બદલે સક્રિય રીતે પોતાની સફળતાનું નિર્માણ કરવું. સ્ટાર્સ મોડલ અને પેલી 5 વાતચીતો જેવા સાધનો તમને આ સક્રિય ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. તે ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે આપણી કારકિર્દીના આવા મહત્ત્વના સંક્રમણોને કેટલી ગંભીરતાથી લઈએ છીએ કે પછી બસ એમ જ થવા દઈએ છીએ.
ચોક્કસપણે. અને આ પુસ્તક માત્ર ટોચના નેતાઓ માટે જ નથી, પણ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગતા કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.